તારીખ 3/8/1977 શ્રી પ્રવચન સાર ગાથા 201 અને 202 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 134
કેટલી કેટલી ગાથામાં શું શું વિષય છે એની માહિતી આપે છે. સમુદાય પાત્મિકા કહેવામાં આવે છે. બીજા સ્થળમાં બે ગાથા છે, દ્વિતીય સ્થળે ગાથા છે. તદનંતર હું ગુરુ વ્યવસ્થા જ્ઞાપનાથમ ગુણગણ ઇત્યાદિ એક ગાથા તથા એવું પ્રાયશ્ચિત સન્મુખ થયા પયદમની ઇત્યાદિ ગાથા દ્વયમ હતી સમુદાય અને તૃતીય સ્થળે ગાથા પ્રેમ. પછી ગુરુ વ્યવસ્થાને જણાવવા માટે એક ગાથા છે. એ પ્રકારે પ્રાયશ્ચિત કથન મુખ્યતાથી બે ગાથા એમ સૌભાગ્યું છે કે બીજાઓને ચરણમાં આચરવામાં જોડવામાં આવે છે. અથવા જેની યોગ્યતા પાકી ગઈ છે મુનિ થવાને લાગે છે. તો એ કહ્યું કે આસનભવ જીવને ચારિત્રમાં ચારિત્રની પ્રેરણા આપવામાં આવે છે. જે કોઈ લાયક છે, ચારિત્રને લાયક છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તો છે, એટલે દર્શન દર્શન અને જ્ઞાનની પ્રધાનતા તો એ જીવમાં છે. હવે એવા લાયક જીવને ચારિત્રની પ્રેરણા આપવામાં આવે છે. એ દવા કીધી છે. ગમે એને દીક્ષા આપી દે છે એમ નથી, એનો અર્થ છે આસનભવ લેવાનું કારણ એ છે કે મને આચાર્યને ખબર ન હોય અને ગમે એવો જીવ આવે ને એમ કે સાહેબ મારે દીક્ષા લેવી છે અને મને દીક્ષા આપી દો તો એમ દીક્ષા આપી દેતા નથી. એની યોગ્યતા જોઈને આપે છે. પરિવજ્ય તું પ્રતિપદ્યતામ કહ્યું હતું. પ્રતિપાદન કરે છે, પ્રતિપદ્યતામ પ્રતિપાદન કરે છે અથવા સ્વીકારો, પ્રતિપાદન કરો અથવા સ્વીકારો. કોને સ્વીકારો? કિંમ એટલે કોને સ્વીકારો? કે સામાન્યમ ચારિત્રમ, સામાન્યને સ્વીકારો અથવા તો ચારિત્રને સ્વીકારો, અંગીકાર કરો. પ્રતિપદ્યતા એટલે અંગીકાર કરો અથવા સ્વીકારો, ચારિત્રને સ્વીકારો. યદિ કિમ શા માટે સ્વીકારો? ઈચ્છથી યદિ દુઃખ પરિમુખમ, યદિ ચેત દુઃખ પરિમુખમ ઈચ્છથી, જો દુઃખથી પૂરેપૂરી છૂટવાની ઈચ્છા હોય તો, અભિલાષા હોય તો, સંપૂર્ણપણે દુઃખથી મુક્ત થવાની ઈચ્છા હોય, પરિમોક્ષ લીધો છે ને સંપૂર્ણપણે, દુઃખ અથવા દોષિત ભાવથી સંપૂર્ણપણે મુક્ત થવાની ઈચ્છા હોય તો, દુઃખ અને દોષિત ભાવ બેકાર છે તો ચારિત્રને સામાન્યને અંગીકાર કરો. કરતા એમ નથી કે સમ્યક દર્શન થઈ જાય એટલે બસ, ચારિત્રને તો ક્યાં આવે એમ કરીને કાઢી નાખે. ચારિત્રની વાત તો બહુ ઊંચી કહેવાય, એનું કઈ અત્યારે આપણે કામ નથી. અત્યારે તો સમ્યક દર્શન થઈ જાય એટલે બસ, એવી સમજણ છે તે બરાબર નથી. સમ્યક દર્શન તો તેને થાય છે કે ચારિત્ર ને પણ જેને પૂર્ણતા સંપૂર્ણ શુદ્ધ થવું છે, પૂર્ણતા ઉપર જેનું લક્ષ્ય થવા જેવી છે એનો નંબર સમ્યક દર્શન માં આવે છે. આ તો ચારિત્ર ને ઉડાડી દે. થનારની નજર તો પરિપૂર્ણ સિદ્ધિ, પૂર્ણ શુદ્ધિ થવા ઉપર છે. મારે અત્યારે પૂર્ણ થવાતું હોય તો ઘડી પછી પૂર્ણ થવું છે એમ છે. શેમાં કષ્ટ ઘણું પડે? ચારિત્ર લેવા વાળાને કાંઈ કષ્ટ પડતું, એને આનંદ વધી ગયો છે. પોતાનું એને ગ્રસ્ત દશામાં સંયોગમાં અથવા બીજા જીવોના પરિચયમાં રહેવામાં રહેવાના વિકલ્પમાં એને દુઃખ છે. એ તો નિસંગ દશાને ચાહે છે. એને તો સંગમાં રહેવું એ દુઃખ છે, અને નિસંગપણે રહેવું તે દુઃખ છે એમ છે. ખરેખર દુઃખ કાંઈ નથી, ઘણું સુખ વધે છે ત્યારે ચારિત્ર ને મુનિ દશાની ઉત્પત્તિ હોય છે. અને એવું ઘણું સુખ વધવાની જેની અંતરંગ તૈયારી થાય છે એની આત્માને પોતાને ખબર પડે છે ત્યારે એ ચારિત્ર ને અંગીકાર કરે છે. ચારિત્ર ને પ્રાપ્ત ભલે પછી કરે છે, પણ પહેલા એને એનું જ્ઞાન પહેલા થઈ જાય છે કે હવે મારી પરિસ્થિતિ આ સંગમાં રહીને લૌકિક જીવોના સંગમાં રહીને, અરે સાધર્મી જીવોના પણ સંગમાં રહીને દુઃખ ભોગવી શકાય એવી મારી સ્થિતિ જ રહી નથી. એ દુઃખભાવ છે બધા, જેટલા કોઈ વિકલ્પ માત્ર છે તે બધા દુઃખભાવ છે. એવી પરિસ્થિતિ રહી નથી, રહી શકાય એવું નથી, એ સહજપણે છોડે છે. છોડતા દુઃખ થાય છે, એ ખરેખર છોડતા નથી.
એનો ત્યાગીને સાંભળે છે
કે અમારે આમ હતું, અમારે આમ હતું, એને તો છૂટ્યું જ નથી.
ચિત્તાપૂર્વક છૂટે છે.
દ્રષ્ટિ અવિરુદ્ધની દ્રષ્ટિ તૂટેલું તો ભાળે છે, પણ હજી એને એટલી વૃત્તિ આવતી નથી, અથવા વૃત્તિ આવતી નથી. આ બધું અસ્થિ પણ સ્વરૂપ આવતી નથી, તો એ વિકલ્પ એને ચાલે છે. અને ચાલે છે એમાં એ ટકી શકે છે. જેટલા કોઈ સાંસારિક ભાવો એને પણ ઉત્પન્ન થાય છે એમાં એ ટકે છે. જયારે મુનિ થવા યોગ્ય જીવની સ્થિતિ જ કોઈ એવી ભજે છે કે એમાં એ ટકી શકતો નથી. કોઈ શુભ શુભ કોઈ પણ પ્રસંગ ઉત્સવ હોય, ઉત્સવના પ્રસંગ બીજા બીજા બધા ઘણા થાય ને, એમાં એ ટકી શકે નહીં એવી એની સ્થિતિ થાય છે ત્યારે દીક્ષાને અંગીકાર કરે છે. દુઃખ પરિમુખ સમજી એનો અર્થ એવો છે, જો તું દુઃખથી સંપૂર્ણપણે મોક્ષ થવાને ઈચ્છુક થઈને તૈયાર થયો હોય તો ચારિત્રને અંગીકાર કર, એવો એનો અર્થ છે. તો સમ્યક દ્રષ્ટિએ દુઃખ પરિમુખ સમજી છે. શાસ્ત્રમાં તો પ્રકરણ ચાલે ત્યારે બધી એને અનુસરીને વાત આવે. આચાર્ય છે ને અને એવું છે ભાઈ, કોઈ જીવને એવા વચનો નિમિત્ત થઈ જાય છે એની પાછળ એક હેતુ છે. કોઈ એવા લાયક જીવ હોય છે કે એની યોગ્યતા એટલે હદ સુધીની હોય છે, આ વચનનું નિમિત્ત પડતા સ્થિરતા ઓછી હોય એકદમ સ્થિરતા વધી જાય. એટલે કે દીક્ષાનો ઉત્સવ કરવામાં આવે છે. એવા અનંતકાળમાં એવા ઘણા કાળ ગયા કે એ દિશાનો ઉત્સવ હોય ને એ ઉત્સવને જોતા એના વિધિ વિધાન જોતા બીજા જેવો ચારિત્રમાં આવી જાય એવા ઘણા કાળ ગયા મેં સમજકાળ. એટલે એનો ઉત્સવને જે સમારોહ કરવામાં આવે છે એની પાછળ હેતુ છે કે એની અંદર આવેલા જીવો દીક્ષા સમારોહમાં આવેલા જીવોમાં પણ એવા કોઈ પાત્ર જીવો હોય તો એ વખતે સંસારને કંખેરી નાખે છે એવા જીવો હોય. સૌ કહો કરતા તેનો કરતા કોણ છે પરિષામાત્મા, આ ઉદ્દેશ છે ને. તમે આમ કરો સામાન્યને અંગીકૃત કરો પરિષામી તો બીજા આત્માને છે. કથમ પ્રતિપદ્યતામ, કેવી રીતે અંગીકાર કરો કે એવમ પૂર્વોક્ત પ્રકારેણ ઈશો સુરાસુર મનીષિગમ જે ગાથા કહીને પાંચમી છઠ્ઠી મારા દીક્ષાના સ્વયં સમરમાં ઇન્દ્રો નરેન્દ્રોને વંદિત છે એવા જે જિનેન્દ્ર ભગવાન છે એને હું બોલાવું છું એ વગેરે નમસ્કાર કરે છે ને ઇત્યાદિ ગાથા પંચકેનો શરૂઆતની જે પહેલી પાંચ ગાથા પંચ પરમેશથી નમસ્કાર કૃતવા, પંચ પરમેશથી ભગવંતોને નમસ્કાર કરીને મમાત્મના દુઃખ મોક્ષાર્થી મોક્ષાર્થી ન અન્ય મારા આત્માના દુઃખના મોક્ષના અર્થે દુઃખ છૂટવાના અર્થે કોઈ બીજા કારણે એને લોકો મને વંદન નમસ્કાર કરશે, લોકો મને પંચ પરમેશ્વરમાં ગણશે, હું ત્યાગીમાં ગણાયશ, હું ભૂમિમાં ગણાયશ, દીક્ષા અંગીકાર કરીશ તો મને અનેક પ્રકારે લોકો બહુ માન આપશે, પૂજા કરશે, મુનિની પૂજા કરે છે નવદા ભક્તિ એવું કોઈ નહીં. પૂર્વોક્ત ભવ્ય એવા યથાર્થ ચારિત્રમ પ્રતિપન્નમ તથા પ્રતિપદ્યતામ, કેવી રીતે અંગીકાર કરો કે પૂર્વોક્ત પ્રકારે જે પાંચ ગાથા કહી એ પ્રકારે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને મારા આત્માના દુઃખ મુક્તિને અર્થે બીજે કોઈ પ્રયોજનથી સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. પૂર્વોક્ત ભવ્ય હે, પૂર્વે કહેલા જે ભવ્યો યથાર્થ ચારિત્રમ પ્રતિપન્નમ યથાયોગ્યપણે તે ચારિત્રને પ્રતિપાદન કરવા તથા તે રીતે અંગીકાર કરો, જે ચારિત્રને થાયતું છે તે રીતે અંગીકાર કરો. ક્રિમ કૃત્વા પૂર્વ પૂર્વમ, પહેલા શું કર્યું હતું કે પ્રણમ્ય નમસ્કાર કરીને. કોને નમસ્કાર કરીને? કાન એટલે કોને નમસ્કાર કરીને? કે સિદ્ધે અંજન પાદુકા આદિ સિદ્ધિ વિલક્ષણ સ્વાત્મ ઉપલબ્ધિ સિદ્ધિ સિદ્ધિ સમેત સિદ્ધાંત, આ સિદ્ધોની વ્યાખ્યા કરી, સિદ્ધોને નમસ્કાર કરીને. અંજન પાદુકા આદિ સિદ્ધિ વિલક્ષણ, બારમાં કોઈને અંજન પાદુકા વગેરે કોઈ સિદ્ધિ જોવામાં આવતી નથી. અંજન પાદુકા કોની સિદ્ધિ છે? પાદુકા આદિ સિદ્ધિ વિલક્ષણ, એનાથી વિલક્ષણ પ્રકારની જેની સિદ્ધિ છે. કેવી છે? કે સ્વાત્મ ઉપલબ્ધિ, પોતાના સ્વરૂપની પૂરેપૂરી પ્રાપ્તિ. ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ, નિજ સ્વરૂપની નિજાત્મ સ્વરૂપની સંપૂર્ણ પ્રાપ્તિ, લબ્ધિ સિદ્ધિ, લબ્ધિ એટલે સિદ્ધિ, એથી સહિત છે. લબ્ધિ જેને સિદ્ધ થઈ છે એથી સમેત એટલે સહિત છે તેને સિદ્ધો કહેવામાં આવ્યા છે. એવા સિદ્ધોને નમસ્કાર કરીને જીનવરણ થઈ સાસાદન આદિ ક્ષીણ કષાયંત એક દેશ જીના ઉચ્યંતે. સાસાદન એટલે બીજા ગુણ સ્થાનથી માંડીને ક્ષીણ કષાય એટલે બારમા ગુણ સ્થાન પર્યંત એક દેશ વિના ઉચ્ચંતે એને એક દેશ જીન કહેવાય છે. પહેલું મિથ્યાત્મક ગુણ સ્થાન છૂટે ત્યારથી બીજાથી માંડીને બારમા સુધીને આંશિક એટલે એક દેશ જીન કહેવામાં આવે છે. શેષાણસ અનાગાર કેવલીનો જીનવરા બન્યો છે. બાકીના એક સિવાયના તીરમા ગુણ સ્થાનમાં બિરાજમાન છે તે અણાગાર કેવળી ત્યાગી કેવળી એમને કેવળીની ગમે તે સ્થિતિમાં કેવું જ્ઞાન થઈ ગયું એમની અણાગાર કેવળી આગારની સ્થિતિમાં કોઈને કેવું જ્ઞાન હતું અનાગાર કેવળી જીનવરા એને જીનવરો કહેવામાં આવે છે. બીજાથી બારમા ગુણ સ્થાન પર્યંતને એક દેશ જીન કહેવામાં આવે છે. બાકીના મુનિઓને કેવળીઓને જીનવર કહેવામાં આવે છે. તીર્થંકર પરમદેવાસ જીનવર વૃષભ આયતી અને તીર્થંકર પરમદેવને જીનવર વૃષભ કહેવામાં જીનવરોમાં પણ વૃષભ મુખ્ય કહેવામાં આવે છે. તાન જીનવર વૃષભાન જીનેન્દ્રોને પણ નમસ્કાર કરીને સિદ્ધોને નમસ્કાર કરીને અને જીનવરોને નમસ્કાર કરીને જીનવરોની વાતમાં જીનવર વૃષભામાં આટલું નાખ્યું. બીજાથી બારમા સુધીના એક દેશ જીન સામાન્ય જીનવર અને તીર્થંકર પરમ જીનવર વૃષભ એ બધાને નમસ્કાર કરીને વૃષભ શબ્દમાં આટલું બી નાખી દીધું. જય શનાચાર્ય. બીજાથી બારમા સુધીના એક દેશ જીનને નમસ્કાર કર્યા એને દીક્ષાંગીકાર કરવા વાળા જીવ છે ને એટલે શુદ્ધિને નમસ્કાર કરે છે. પહેલામાં અશુદ્ધિ નહોતી થઈ પહેલા ગુણસ્થાનમાં બીજેથી માંડીને બારમા પર્યંત આંશિક શુદ્ધિ છે શુદ્ધિને નમસ્કાર કરે છે. એક દેશ જીન છે એટલે સંપૂર્ણ શુદ્ધિનો અભિલાષી કેવો હોય છે કે આત્માની શુદ્ધિ પ્રત્યે બહુમાન છે. ચરણાનુયોગીનો ધવળના ગ્રંથો છે એમાં કોઈ વાત આવી છે. ગુરુજીની વાત કરી જીવને કોઈ પણ જીવને બે વખત ઉપશમ સમયે દર્શન આવે છે. પરાવર્તનના કાળમાં પંચ પરાવર્તનના કાળમાં બે વખત ઉપશમ સમયે દર્શન આવે છે. ઉપશમ બે વખત આવે છે પછી ક્ષોપશમ થઈ જાય ને પછી ક્ષાય થઈ જાય. કેમ કે ઉપશમ થયું તો પૂર્ણ થવાનો તો છે જ તે. પણ જે ઉપશમની સ્થિતિમાં આવે છે ઉપશમ સમયે દર્શનમાં આવે છે એ એક અપૂર્વ લબ્ધિ છે. પૂર્વે કોઈ કાળમાં જીવ ઉપશમ દશાને પામ્યો નથી. એવી સ્થિતિ છે કે જે ઉપશમ દશા આવતા એ જીવ પૂર્ણ શુદ્ધ થશે થશે ને પડી જાય કોઈ જીવ તો ફરીને એક વાર એને અર્ધપુદ્ગલ પરાવર્તનમાં એક વાર એને ઉપશમ આવે. આમ તો એ ઉપશમની સ્થિતિ ઉપશમ આવે પણ ઉપશમ આવે પછી તો મિથ્યાત્મક પ્રકૃતિના ટુકડા થઈ ગયા છે ને એટલે એને એ રીતે શુદ્ધિ ગણવામાં આવે. ચોખ્ખું લખી શકે ને સાસાદન આદિ ક્ષીણ કષાયંતા છે ને આચાર્યનું વચન છે. આ તો મિથ્યાત્મા એવું નથી મને આમ ઉતરી જાય છે. જે ક્ષણમાં અમુક સમજો છે એના તો બહુ ટૂંકો ગાળો છે એ ક્ષણમાં જે ઉતરો ઉતરે છે એમાં જે મિથ્યાત્મા આવ્યો નથી તો મિથ્યાત્મા આવ્યો નથી તો એટલે એને સુધી મિથ્યાત્મ કસાય જ છે ને ઓલા જે ચારિત્રના કસાયની પ્રકૃતિ આવી ગઈ છે પણ એ એને ઉત્સવમાં તો કટકા કરી નાખ્યા છે. ઉપશમની અંદર એને ત્રણ ટુકડા કરી નાખ્યા છે.
એટલે તો આ તો આમ તો કેવળી બુદ્ધિ વિશે છે, આ તો બુદ્ધિગોચર વિષય નથી, પણ જે પરંપરાથી દિવ્યધનમાં જે વિષય ચાલ્યો આવ્યો છે એ અનુસાર એની એટલા ઓછા સમય છે ત્યાં પણ એની શુદ્ધિ ગણવામાં આવે છે. ત્યાંથી માંડીને ક્ષીણ કષાય ત્યાંથી બારમા અનુષ્ઠાનમાં કષાયનો ક્ષીણ થઈ અંત થઈ જાય. વિતરાગ ચારિત્ર, પરિપૂર્ણ વિતરાગ ચારિત્રની જે શુદ્ધિ એ બધાને પોતે નમસ્કાર કરે છે. સળંગ જેટલા શુદ્ધિના અંશો છે, જગન્યથી માંડીને ઉત્કૃષ્ટ શુદ્ધિના અંશો છે, તે તમામ શુદ્ધિ પ્રત્યે પોતાને નમનનો ભાવ છે, જળવાનો ભાવ છે, એમ એનો અર્થ છે. એમનો મતલબ એટલો છે કે એને શુદ્ધિ પ્રત્યે પ્રેમ છે, આત્માની શુદ્ધિ પ્રત્યે એને પ્રેમ છે, દોષ પ્રત્યે એને બિલકુલ પ્રેમ. ન કેવલમ તાન પ્રણમ્ય, ફક્ત તેમને જ નમસ્કાર કરે છે એમ નથી, કુણો કુણો સમણે ફરી ફરીને શિવ ચમત્કાર માત્ર નિજાત્મ સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ નિશ્ચય રત્નત્રય આચરણ પ્રતિપાદન સાધકત્વ ઉદ્યતાન સાધકત્વ ઉદ્યતાન રમણ શબ્દ વાચ્ય વાચ્યાન આચાર્ય ઉપાધ્યાય સાધનશ્ચ પુનઃ પુનઃ પ્રણમ્યતિ. ફરી ફરીને એ સાધુઓને નમસ્કાર કરે છે. દીક્ષા અંગીકાર કરવા કેવા છે કે ચૈતન્ય ચમત્કાર માત્ર જે નિજ આત્મા છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, કે જે ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ છે, અદભુત ચૈતન્ય સ્વરૂપ છે એને ચૈતન્ય ચમત્કાર કહેવામાં આવે. એવા નિજાત્મ સ્વરૂપનું સમ્યક શ્રદ્ધાન અભિમુખ થઈને શુદ્ધ શ્રદ્ધાન થવું, એનું સ્વસંવેદન જ્ઞાન જેને વર્તે છે અને એમાં જેઓ લીનતાને પામેલા છે, અનુષ્ઠાન એટલે આચરણ, એમાં લીનતાને જે પામ્યા છે, એવા જે નિશ્ચય રત્નત્રય જેને ધારણ કર્યા છે, એવું જેનું આચરણ છે, એક નિશ્ચય રત્નત્રય આચરણ પ્રતિપાદન પ્રતિપાદને અંગીકાર કર્યા છે અને એ સાધક દશામાં ઉદ્યોતાન ઉદ્યમબંધ છે, જેની સાધક દિશા ઉજમાળ છે, ઉદ્યમબંધ છે, એવા શ્રમણ શબ્દ કહેતા વાંચીએ એટલે શ્રમણ શબ્દ કહેતા આચાર્ય ઉપાધ્યાય અને સાધુ તેમને ફરી ફરીને નમસ્કાર કરે છે. અને ભક્તિનો વિષય છે કિંચ પૂર્વમ ગ્રંથ પ્રારંભ કાલે સામ્યમ આશ્રયામ શિવકુમાર મહારાજ નામા પ્રતિજ્ઞા કરોતિ ઇતિ વર્ણિતમ. આ શિવકુમાર મહારાજ છે, શિવ વખતના મહારાજા શ્રીમુકુંદાચાર્ય જેમને શુક્રો કયા. કિંચ પૂર્વમ, કેમ કે પહેલા ગ્રંથના પ્રારંભમાં સામ્યમ એટલે વિતરાગ ભાવ રૂપ, સામ્યમ એટલે સંભાવરૂપ વિતરાગ ભાવરૂપ ચારિત્ર સ્થિરતારૂપ એનો હું આશ્રય કરું છું એમ શિવકુમાર મહારાજ નામ મહારાજ નામે પ્રતિજ્ઞા કરી હતી, કૃતી હતી ભણિતમ એમ કહ્યું છે. ઇદાનીમ મમ આત્મના ચારિત્રમ પ્રતિપન્નમ ઇતિ પૂર્વાર્પર વિરોધ. ઇદાનીમ તો એ પ્રકારે તો મારા આત્માને ચારિત્રનો પ્રતિપન્નમ ચારિત્રનો અંગીકાર કરવાનો પૂર્વાર્પર વિરોધ છે એમ કહે. એટલે ઇદાનીમ તો મમ આત્મના ચારિત્રમ પ્રતિપન્નમ, મારા આત્માથી ચારિત્રનો અંગીકાર કરું છું એમાં તો પુરવાર પર વિરોધ છે એમ કે છે. આસન ભવ્ય શિવકુમાર નામા સ્વસંગીતિ સમુત્પન્ન પરમાનંદ એક લક્ષણ સુખામૃત વિપરીત ચતુર્ગતિ સંસાર દુઃખ ભયભીત સમુત્પન્ન પરમ વેદ વિજ્ઞાન પ્રકાશ અતિશય સમસ્ત દૂરનય એકાંત નિરાકૃત દુરાગ્રહ પરિત્યક્ત સમસ્ત શત્રુ મિત્રાદિ પક્ષપાત એતાની અત્યંત મધ્યસ્થ ભૂતવા ધર્માત્કામે સારભૂતામ અત્યંત આત્મહિત એકામ અવિનશ્વરામ પંચ પરમેશ્વરી પ્રાસાદ ઉત્પનામ મુક્તિશ્રીય સ્વયં ઉપાદેયત્રી સ્વીકુર્વાણ શ્રી વર્ધમાન સ્વામી તીર્થંકર પરમદેવ પ્રમુખાન ભગવત પંચ પરમેશ્વરી નો દ્રવ્યભાવ નમસ્કાર નમસ્કાર ભામ પ્રણમ્ય પરમ ચારિત્ર આશ્રય વિધિ પ્રતિજ્ઞા કરો શિવકુમાર નામના મહારાજે આવી તૈયારી વાળા તેને પ્રતિજ્ઞા કરી હતી એમ લીધું છે. એને શિવકુમાર નામના મહારાજે ગ્રંથના પ્રારંભમાં હું શિવકુમાર નામના મહારાજાએ પ્રતિજ્ઞા કરી હતી એમ કહ્યું હતું. ઇદાનીમ તો મમ આત્માના ચારિત્રમ પ્રતિપન્નમ વિધિ અને અહીંયા મારા આત્માને ચારિત્રનો અંગીકાર થયો છે એમ પૂર્વાર પર વિરુદ્ધ છે. પરિહારમાં એનો સમાધાન કરવામાં આવે છે. ગ્રંથ પ્રારંભાત શિવકુમાર મહારાજમ કોપી અન્નમ નવજીવમ વાહ તેન કારણે અત્ર ગ્રંથે કૃષ્ણ અમો નાસ્તી કાલની અમો નાસ્તી ઇતિ અભિપ્રાય દીક્ષા ગ્રહણ કરીને ઇષ્ટ રહ્યા છે પહેલાથી જ એને દીક્ષા ગ્રહણ કરી દીધી છે. પરમ કિંતુ ગ્રંથ ગ્રંથકરણ ગ્રંથકરણ ગ્રંથના કરવામાં કોઈ પણ આત્મા હોય પછી શિવકુમાર મહારાજ હોય કે કોઈ પણ આત્માને એની ભાવના પરિણામ દર્શાવે છે. ગ્રંથ દ્વારા તો ગ્રંથ કરતા તો એમ કહેવામાં આવે છે કે કોઈ પણ આત્માને જે ભાવનાની પરિણતિ છે એ દેખાડવામાં આવે છે. પછી શિવકુમાર મહારાજ હોય કે કોઈ બીજો અને મોવીજી હોય બીજાને કહે છે ને પરિશામ બીજાને ઉપદેશ આપી છે તો સામે કોઈ શિક્ષણ મારા વાત છે એવી કોઈ નિયમ છે ત્યારે સામે કોઈ હોય ને એમ છે. શાસ્ત્ર રચનામાં એવો બધો આપ આર્થિક
સ્ત્રી અને પુત્ર થી મુક્ત કરવામાં આવ્યો હતો,
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને ગિરિયાચાર, પંચાચાર ગયા ને, પાંચ આચાર. જ્ઞાનનું આચરણ, દર્શનનું આચરણ, ચારિત્રનું આચરણ, તપનું આચરણ અને ગિરિનું આચરણ, પુરુષાર્થનું આચરણ. એ પાંચ આચરણને અંગીકાર કરીને પછી આગળ શું કરશે એ પછી આવે. ટીકા. જે શ્રવણ થવા ઈચ્છે છે તે પહેલા જ બંધુ વર્ગની વિદાય લે છે, સગા સંબંધીની વિદાય માગે છે. જે શ્રવણ થવા ઈચ્છે છે, સાધુ થવા ઈચ્છે છે, તે શરૂઆતમાં તમામ બંધુ વર્ગની સગા સંબંધીની વિદાય લે છે. વડીલો સ્ત્રી અને પુત્રથી પોતાને છોડાવે છે, પોતાને છોડાવે છે. તે સંબંધીના રાગ અરસપરસના રાગને મીટાવવા માટે એક ઉદય ભાવથી એને વચન વર્ગણા જે કહો તે એક પ્રકારનો આવે છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વિર્યાચારને અંગીકાર કરે છે વિધિપૂર્વક. અસ્થિ નાસ્તિક સંસારી જીવો પ્રત્યેના રાગનો નિષેધ અને બાય પંચાચારનો વિધિ, પાંચ આચરણને અંગીકાર કરવાની વિધિ તે આ પ્રમાણે કઈ રીતે એ વાત કરે છે. એમાં પણ તત્વજ્ઞાન લીધું છે. આ રીતે બંધુ વર્ગની વિદાય લે છે કે હું આ પુરુષના શરીરના બંધુ વર્ગમાં વર્તતા આત્મા હો. આ પુરુષ એટલે આ આત્મા, એને સંયોગમાં જે આ શરીર છે તે શરીર, આ આત્માને જે શરીરનો સંયોગ છે એ શરીરના બંધુ વર્ગમાં વર્તતા તમે પણ આત્માઓ છો. હું તમને પણ સગા સંબંધીને શરીર વાળા જોતો નથી. કેટલી વાત છે એની અંદર. હું પણ આત્મા છું. આ આત્માને વર્તમાનમાં વ્યવહારે શરીરનો યોગ છે, એના સગા તરીકે ગણાતા, વ્યવહારે એના સગા તરીકે ગણાતા આત્માઓ છો તમે. આત્માને શું કે ને, શરીર કે થોડું સમજે છે. જેને જ્ઞાન છે તો આત્મા છે. હું તમારા આત્માને એમ કહું છું, તમારા શરીરની સામે મારી નજર નથી. શરીરના બંધુ વર્ગમાં વર્તતા આત્માઓ, આ પુરુષનો આત્મા જરા પણ તમારો નથી. મારો જે આત્મા છે એ તમારા આત્માનો એ આત્મા જરાય નથી. એટલે કે ખરેખર અમારે ને તમારે નિશ્ચયથી કોઈ સગા સંબંધી ભણવા નથી. એ તો મુખ્ય વાત છે. આ વ્યવહાર સગા સંબંધી ભણું છે, એનો આ વ્યવહાર છે. સગા સંબંધી ભણું તો વ્યવહાર છે, એટલો એટલો એટલા પૂરતો આ વ્યવહાર છે. કે પેલા નિશ્ચયથી તમે આમ તો જાણો, એમ નિશ્ચયથી તમે ખરેખર એમ તો જાણો. તેથી હું તમારી વિદાય લઉં છું. વ્યવહારે હું તમારી વિદાય માંગુ આમ વાત છે. પુરુષ એટલે આત્મા. હા, એમ તો કહેવાની જરૂર નથી. અહીંયા એ વિષય નથી કે કોઈ સ્ત્રી પર્યાયમાં ચારિત્રને અંગીકાર કરે છે. અહીંયા વિષય નથી, કહેવાની જરૂર પણ નથી. તો જે પદ્ધતિ પરંપરાની ચાલી આવે છે એમાં તો એ કાંઈ વિષય નથી. એ અપવાદ છે ને એમાં. કોઈ હું તમારી વિદાય લઉં છું તો વિદાય લઈને હું શું કરું છું. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવો આત્મા, એટલે મને જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ છે હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવું મને જ્ઞાન બરાબર સ્થિરતા પણ વર્તે છે એવા ઉપયોગમાં હું રહું છું. હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવા મારા સ્વરૂપના સ્વસંવેદનમાં હું રહું છું એવી જ્ઞાનની સ્વસંવેદન જ્ઞાનની જ્યોતિ મને પ્રગટ થઈ છે. એ આજે આત્મારૂપી જે પોતાનો અનાદિબંધુ અનાદિબંધુ છે શ્રીકારી જે આત્મા એ મારો અનાદિનો બંધુ છે. બંધુ તેને કહેવાય કે જે સાથ છોડે એમ છે કે ને ભાઈબંધ કે છે ને ભાઈબંધુ કોને કે બીજું કોઈ સાથ ન છોડે અનુકૂળતા પ્રતિકૂળતા ભાઈઓ ભાઈઓ પણ એને કહે છે પ્રતિકૂળતા આવે ત્યારે એને સાથ આપે એનો સાથ ન છોડે એને બંધુ કહેવામાં અત્યારે તો કેટલાક પ્રતિકૂળતા ન થતી હોય તો બંધુ છે એની પાસે જ આવું છું કેમ કે એને કદી મારો સાથ છોડ્યો નથી. આત્મારૂપી જે પોતાનો અનાદિ બંધુ તેની પાસે મારો આત્મા આજે જાય છે એટલે હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. પર્યાય પણ ત્યાં આત્મા છે એ આત્મા અનાદિ ત્રિકાળી આત્મા પાસે જાય છે બસ એટલે તમારો સંગ હું છોડું હું તમારી વિદાય લઉં છું તમારી પાસેથી. હવે ફરીને હું તમારા આત્માઓ પ્રત્યે કે તમારા કોઈ સગા સગાપણાના સંબંધ નિમિત્તે હું રાગ કરીશ નહીં. હું વિદાય લઉં છું એટલે એમ નથી કે ક્ષેત્ર છોડું છું પણ મારો રાગ ઉભો રહેશે. તમે જ્યારે જ્યારે મને વંદન કરવા આવશો ત્યારે તમે મારા સગા સંબંધી છો એમ હું બરાબર ઓળખાણ રાખીશ. એ રીતે સદા સંબંધીની વિદાય દે છે એક એક ની વાત લીધી છે. હવે એના પિતા અને માતાની વાત લે છે કે ઓ આ પુરુષના શરીરના જનકના આત્મા જનકના આત્મા એમ શરીર શરીર દ્વારા છે ને તો એમાં પણ તમે આત્મા તરીકે રહ્યા છો એમ હું જોઉં છું. હું તમને શરીર વાળા જોતો આત્મા તરીકે જોઉં છું. એવા ઓ આ પુરુષના શરીરના શરીરના હો મારા આત્માના તમે જનક નથી તેમ તમે તમે પણ શરીરના જનક નથી કેમ કે તમે આત્મા છો પણ જનકના આત્મા શરીર દ્વારા શરીર ફૂટબોલ દ્વારા ફૂટબોલની જે રચના છે એવા ઓ આ પુરુષના શરીરની જનનીના આત્મા એને માતા પ્રત્યે સંબોધન છે. આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી મારો આત્મા તમારા દ્વારા જન્મ પામ્યો નથી. શરીરના જનકને જનની તમે ભલે હો પણ મારો આત્મા અનાદિનો છે એને કોઈ નવો જન્મ થયો નથી. જન્મ નથી પછી એને ઉંમર છે એ પ્રશ્ન રહેતો નથી. સોમ જુએ છે અનાદિ અનંતપૂર્ણ. આ પુરુષનો આત્મા એટલે મારો આત્મા તમારાથી જનિત નથી એમ નિશ્ચયથી તમે જાણો. તમને કદાચ મોહ હોય પુત્ર તરીકેનો પણ ખરેખર મારા આત્માનો જન્મ કોઈ તમારાથી થયો નથી. શરીરની ઉત્પત્તિમાં ભલે તમે નિમિત્તો પણ મારો આત્માનો જન્મ તો તમારાથી ખરેખર થયો નથી. એટલે મારા આત્માને તમે પુત્ર તરીકે કલ્પો અને પુત્ર સંબંધીનો રાગ રાખો એ તમારે કરવા જેવો નથી. હું પણ એ છોડું છું. અત્યારે પિતા માતા તરીકેનો તમારા પ્રત્યેનો રાગ હું અત્યારે છોડું છું. તેથી આ આત્માને તમે છોડો, તેથી મને હવે તમે છોડો, મને છોડો એટલે મારા પ્રત્યેના રાગને તમે છોડો એમ કે. મુનિ થાય તો રાગને છોડે, મુનિ થાય તો એના પરિવાર સંબંધીના રાગને છોડે, પણ મુનિ થનાર એમ કે છે કે તમે પણ મારા સંબંધીના રાગને છોડો. એટલો વ્યવહાર સંબંધ છે, એ સંબંધ હવે અહીંયા પૂરો થાય છે. ખરેખર તો એ મુનિ દિશામાં નવો જન્મ થાય છે, બારમા નવો જન્મ થાય છે ને ભાવાંતર થાય ત્યારે. વર્તમાનમાં કોઈ પણ સગા સંબંધી, સ્ત્રી પુત્ર માતા પત્ની જે કાંઈ હોય એ જ્યાં એનો દેહાંત થાય, નવો જન્મ થાય, તો કઈ રીતે એને આ સંબંધ રાખશે? જૂના પ્રમાણે કે નવા પ્રમાણે? એને કઈ જૂના પ્રમાણે કોઈ સંબંધ એને રહેશે? એ ઉદય ફરી જાય છે, એનો ઉદય ફર્યો અને તમારો ઉદય ફર્યો, ઉદય ફરી જાય છે. મુનિ થનાર તો એમ કે છે કે અમને તો વિતરાગ ભાવ પ્રગટ થયો છે, એટલે અમારો પૂર્વના પ્રકારે ઉદય ભાવ તો ક્ષય થઈ ગયો છે, નાશ થઈ ગયો છે. સ્વરૂપ સ્થિરતા દ્વારા ઉદય ભાવનો અમે નાશ કર્યો છે, કારણ કે તો રાગ ભાવ હતો, વિકાર ભાવ હતો, એ અમે નાશ કર્યો છે. તમને ભલે એટલી વિતરાગતા ન થઈ હોય તો પણ ઉદય ફરે તો તમારો ભાવ ફરે છે કે નહીં? કે નથી ફરતો રાગી પ્રાણીઓનો? સમજો કે ઉદય ફરી ગયો. હવે મારે ને તમારે સગા સંબંધીનો કોઈ ઉદય રહેતો નથી. સંસારી પ્રાણીને ઉદય ફરે ને ભાવ ફરે, વિતરાગી ભાવ થતા તો ઉદય ફરી જ ગયો છે, એમાં પ્રશ્ન રહેતો નથી. એને તો વિતરાગ ભાવપૂર્વક ભાવ ફરી જાય છે, અને રાગ ભાવપૂર્વક ઉદય ફરતા બધા ભાવ ફરી જાય છે. સ્વચ્છંદતાથી ઈચ્છા પ્રમાણે વર્તે છે, માટે મારે ને એને કઈ લીટી દીટી નો સંબંધ નથી, અને એ કોઈ લીટી દીટી કરે તો એમાં મારી જવાબદારી નથી. ઉદય ફર્યો ને અમે, એમાં ઉદય ફર્યા એવું છે. એ તો કષાય ગર્ભિત પરિણામ છે, આ વિતરાગ ભાવ છે એમ કે. કેટલા એવા હોય છે કુટુંબની અંદર આવી વિધિ ચાલે ત્યારે કુટુંબમાં એવા બંધુ વર્ગમાં સગા સંબંધીઓમાં એવા નીકળે કે એને સંબોધન કરે ત્યારે એને લાયક જીવો, એને એનો વિતરાગ ભાવ દેખાય દીક્ષા લેનારનો. ઓહો હો, આનો વિરાગ, આનો વિતરાગ ભાવ એ પોતે ચારિત્રમાં આવે. એ ગાલી નીકળે એની બીજા પણ ગાલી નીકળે, એવા પ્રકાર બનતા હતા. એ બધું અનુસરીને આ બધું ચાલે છે. એની પાછળ એટલું કે આવો વ્યવહાર કરવા પાછળ કોઈ આશય હોય છે, અને એક સામાન્ય વ્યવહારનો વિવેકરૂપ ભાવ પણ ઉદયમાન થાય છે, એટલી વાત છે. વ્યવહારનો વિવેક છે ને, એ અત્યાર સુધી અરસપરસમાં જે રાગ સંબંધ રહ્યો એ રાગ સંબંધ હવે મારાથી રહી શકે એવું નથી. તમને કદાચ દુઃખ થાય તો મને ક્ષમા કરજો એમ એની અંદર છે. કદાચ દુઃખ થાય કોઈને, રાગ છે ને એ દુઃખનું કારણ છે, તો રાગને લઈને દુઃખ થવાની સંભાવના છે. તેથી એમ કહે કે તમને કદાચ દુઃખ થશે, તમારો રાગ જોતા મને એમ લાગે છે કે કદાચ તમને દુઃખ પણ થશે, પણ હવે અહીંયા કોઈ બીજો ઉપાય રહ્યો નથી. તમે દુઃખી થાઓ, સુખી થાઓ, મારા માટે બધું સરખું છે, એવો વિતરાગ ભાવ આવે છે. શું કે છે કે તેથી આ આત્માને તમે છોડો, આત્માને તમે છોડો એટલે આત્મા પ્રત્યેના રાગને તમે છોડો. રાગ બંધન છે જગતમાં, બે બંધન છે, એક રાગ બંધન અને એક દ્વેષ બંધન. કાં તો દ્વેષથી બંધાયેલો રહે, પ્રેજ્યુડાઇઝ થઈ જાય છે ને માણસને, એટલે એનું જોયા જ કરે. આમ તો બધું વેચી લીધું હોય, કાંઈ સંબંધ રાખ્યો ન હોય, પણ એનું જોયા જ કરે ને, જોયા જ કરે ને, એને મહિને એનું લક્ષ થશે અને દ્વેષ બંધન કહે. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા, એટલે હું આજે આત્મા રૂપી જે પોતાનો અનાદિજનક તેની પાસે જાય, આત્મા રૂપી અનાદિજનક લીધો, પર્યાયને નવી નવી પર્યાયને સાધક પર્યાયને જન્મ આપનાર છે, એ તો અનાદિનો જનક છે. અનાદિથી એમાં નવી પર્યાયો ત્યાગ કરે છે, તેની પાસે જાય છે, એટલે હું એની પાસે જાઉં છું. એટલે એમ કહે છે કે મારું પરિણમન છે એ મારા સ્વરૂપમાં ધરે છે, નમે છે, લીન થાય છે, અને એ મારું પરિણમન હવે માતા પિતા આદિ પ્રત્યેના રાગમાં આવશે નહીં, કદી પણ નહીં આવે. ગુરુદેવ કોઈ બી જાતિએ છે, એની મા હોય તો રડે છે, કાર્યક્રમ વિકાર કરે દીક્ષા લીએ એની મા હોય તો રડે છે. તો એને એમ કે તમે હવે રડાવું છું, સમજું છું કે તને દુઃખ થાય છે, તું મારા કારણે રડે છો, મને નિમિત્ત બનાવીને રડો છો, પણ હવે ભવિષ્યમાં કોઈ માતાને હું રડાવીશ નહીં. એટલે શું કે ફરીને હું જન્મ ધારણ કરીશ તો મને માતા થશે ને, હવે હું મુક્તિમાં જઈશ એટલે કોઈને મારા નિમિત્તે રડવાનો વારો આવશે. બહુ બહુ રસાળ કરે, મલાવીને કરે ત્યારે કરે, પોતે તો સ્થાનકવાસીની દીક્ષા અંગીકાર કરવી. દીક્ષા પર દીક્ષા હોય ત્યારે કેટલો વૈરાગ હોય છે, ભલે એ સમ્યક યુવતી ખ્યાલ નહોતો, વૈરાગ તો વૈરાગ આવ્યા મને તો કઈ દીક્ષા લીધી હતી. વૈરાગ ઘણો વૈરાગ થાય, એમનો એવું હતો કે એમની બાહ્ય ક્રિયા જોઈને પણ લોકોને એમ થતું બહુ હોવો, આટલું કડક આચરણ કોઈ પાડતું નથી. મને તો નાનપણમાં યાદ છે ભાઈ, હું પછી માતા અમારે ત્યાં વોરાવા આવતા, સારક વર્ષે તો બધું વોરાવે ને, અન્ય મતમાં વોરાવા જાય, ત્યાં રાણપુરમાં અમારે ત્યાં વોરાવા આવતા, પણ બહુ કડક ગણાતા. બીજું મારા જ પાછા લઈએ છીએ, કાંઈક ફેરફારે છે ને ઘરમાં, કાંઈક છોકરું રોતું હોય કાંઈક ફેરફારે છે ને, તો મારા જ પાછા બની જશે કે ધ્યાન રાખજો, એ નીકળ્યા છે નીકળ્યા છે આમ છે ક્યાંય ને ક્યાંથી, પાણીનું પૂર આવતું ને પૂર આવે છે, પૂર આવે છે એમ થાય. હું શેરીમાં નીકળ્યા હોય, મારા નીકળ્યા છે નીકળ્યા છે, બધા ઘરે ઘરે દોડ જોડીને પી આવે મારે. ઓ આ પુરુષના શરીરની રમણીના આત્મા, આ પુરુષના આત્માને તું રમાડતો નથી, તું તો આત્મા છો, તું મારા શરીરને સ્પર્શ પણ કરી શકતો નથી, એમ તું નિશ્ચયથી જાણ, તું આત્મા છો, તું સ્ત્રી છો એમ હું હવે જોતો નથી, હું એક આત્મા છું ને તું એક આત્મા છો, હું બધ. તેથી આ આત્માને તું છોડ, એટલે કે આ આત્મા પ્રત્યેના રાગને તું છોડ, એટલી વાત છે. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવો આત્મા આજે સ્વાનુભૂતિ રૂપે જે પોતાની અનાદિ રમણીતાની પાસે જાય છે, રમણતા કરવી તે રમણી, જેમાં લીન થવું છે, જે પરિણતિમાં રમણતા કરવી છે એને રમણી કહી છે, પર્યાયની સ્ત્રી કહી. હવે હું ત્રિકાળી આત્મા મારી અનુસ્વાનુભૂતિ રૂપ રમણી સાથે રહીશ, મને હવે તારા પ્રત્યે સ્ત્રી સંબંધીનો રાગ રહ્યો નથી, એમ એની પોતે તો વિતરાગ ભાવમાં આવે છે અને સ્ત્રીને પણ એમ કહે છે કે હવે તું મારા પ્રત્યેનો ઉદયગ્રાસ હું છોડી દે, એ સંબંધ હવે રહી શકે હું નથી. સ્વાનુભૂતિ રૂપી જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે. અનાદિ રમણી એટલે અનાદિ રમણી તો એ સ્વાનુભૂતિ રૂપ જે ત્રિગાળી સ્વરૂપ છે એની પાસે જાય છે, એમાં રમણતા કરવી છે એમ કદાચ લાગુ પડે છે. અનાદિ રમણી કીધી ને તો જેમાં રમણતા કરવી છે તે સ્વાનુભૂતિ સ્વરૂપ આત્મા છે એની પાસે હું જાઉં છું. હું તો ત્યાં પર્યાય તૂટે જાય છે. આ પુરુષના શરીરના પુત્રના આત્મા, હવે એના પુત્ર આદિને સંબોધે છે. આ શરીરના આ પુરુષનું શરીર એના પુત્રના આત્મા, આત્માને પુત્ર છે નહીં. આ પુરુષના આત્માનો હું જન્ય નથી, મારા આત્મા દ્વારા તારો જન્મ થયો નથી. એમ કે તું અનાદિ અનંત છો, હું પણ અનાદિ જન્ય છે, જન્મ થવાને લાયક એમ તું નિશ્ચયથી જાણ, ખરેખર જાણ. તેથી આ આત્માને તું છોડ, તેથી મારા પ્રત્યે પિતા સંબંધીનો રાજ ને તું. જેને જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે એવું આત્મા, આજે આત્મારૂપે જે પોતાનો અનાદિજન્ય એ અનાદિજન્ય છે, જન્મ થવા લાયક તેની પાસે જાય. હું મારા આત્મા પાસે જાઉં, મને મારું જ્ઞાન પ્રગટ થયું છે, સ્વરૂપ જ્ઞાન પ્રગટ થયું છે, તેથી હું મારા સ્વરૂપ પાસે જાઉં છું. અને તું પછી હવે રાગ કરવાનો મારે સવાલ રાખવો. આ રીતે વડીલોને કુદરતી પોતાને છોડાવે એ સંબંધીના રાગને છોડવાનો આ રીતે વિકલ્પ આવે.